તારીખ 2/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208
કાલના સ્વાધ્યાયમાં જે વાત ચાલી એક દ્રષ્ટાંત આપ્યો છે અનુભવ પ્રકાશમાં કે જેમ અફીણનો બંધાણી તલપ લાગતા અફીણ લઈ જ લે છે એ દ્રષ્ટાંતે જીવ જેમ ત્યાં અફીણના બંધાણથી એના પરિણામ બંધાઈ ગયા છે એમ જીવના સંસારમાં મોહથી પરિણામ બંધાયેલા છે. મોહથી છૂટવાથી સુખ છે અને મોહના પરિણામમાં સુખાભાસ છે. છૂટવાથી સુખ થાય છે, મોહથી છૂટવાથી સુખ થાય છે, છતાં પણ મોહનું સુખ છોડવા જીવ તૈયાર થતો નથી. એમાં એ દુઃખ માને છે એટલે એની માન્યતાનો દોષ છે. આ પરિસ્થિતિમાં આવા પરિણામ મટાડવા માટે જીવે શું કરવું જોઈએ તો કે એને ભેદ જ્ઞાન કરવું જોઈએ. કેમ કે આ અનુભવનો ગ્રંથ છે, સ્વાનુભવનો ગ્રંથ છે. સ્વાનુભવનું એકમાત્ર કારણ ભેદ જ્ઞાન કરવું તે છે. આખો સમયસાર એ એક જ મુદ્દા ઉપર, એક જ પોઈન્ટ ઉપર આચાર્ય મહારાજે ચર્ચો છે. અને એ ભેદ જ્ઞાન પર અને પોતે બે વચ્ચે જે એકત્વ થઈ રહ્યું છે એ એકત્વ તોડવા માટે જ્ઞાનને તૈયાર કરવું પડે છે, જ્ઞાનને કેળવવું પડે છે, અને ચૈતન્યને પોતાનું જાણે એ સિવાય બધું પર જાણે. એક ચૈતન્યને જ્ઞાનને પોતાનું જાણે અને બાકીનું બધું પર જાણે. હવે એ પ્રેક્ટિસ, એ પ્રક્રિયા કેવી રીતે કરવી એ વાત સમજાવી છે ગ્રંથકારને. એ વાત સમજાવી છે અહીં સુધી આપણે આવ્યું છે કે જે આ જ્ઞાન કેવી રીતે ભેદ જ્ઞાન શરૂ કરે, કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે આ જ્ઞાનની જ વાનગી છે. જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે તે જ્ઞાન પોતે જ પોતાનું જે સ્વરૂપ છે એનો સેમ્પલ છે. વાનગી એટલે સેમ્પલ. વાનગી શબ્દ આપણે ગુજરાતીમાં પણ વપરાય છે, ઢુંઢારીમાં પણ વપરાય છે, હિન્દી ભાષામાં પણ વપરાય છે. આપણે અનાજ લેવા જઈએ ત્યારે ખાસ અનાજની બજારમાં વપરાય છે. બહુ સારા ઘઉં આવ્યા છે કે બહુ સારા ચોખા આવ્યા છે, લઈ જાઓ તો કે જરાક વાનગી દેખાડો. વાનગી એટલે સેમ્પલ, નમૂનો દેખાડો. બધો માલ નમૂના પ્રમાણે હોય પછી એ રીતે. તો કે જે આ જ્ઞાન પરમા પોતાને જાણે છે શું કરે છે કે આ શરીર મારું, આ કુટુંબ મારો, આ દીકરો દીકરી મા બાપ પત્ની પતિ જે કઈ છે તે મારા છે એમ જ્ઞાન જાણે છે. એ જ્ઞાન ખરેખર પોતાની વાનગી છે, એ જ્ઞાન સ્વરૂપનું સેમ્પલ છે. હવે અહીંયા એક વાત વધારે સ્પષ્ટ કરવા યોગ્ય છે, શું કે જે જ્ઞાન વિપરીતપણે પોતાનું જાણે છે એ આત્માનું સ્વરૂપનું સેમ્પલ નથી, પણ જાણવું તે આત્માનું સ્વરૂપ છે. પરમા પોતાને જાણે છે એવી જે વિપરીત જાણવું થાય છે એ આત્માનું સ્વરૂપ નથી, એવું સેમ્પલ નથી. મારા પણ કરીને જાણે છે, એટલે કે પરને માં પોતા પણ જાણે છે કે આ શરીર મારું છે, આ ઘર મારું છે, આ કુટુંબ મારું છે, એવું જાણે છે એ આત્માનું સ્વરૂપ નથી. પણ જાણે છે એ આત્માનું સ્વરૂપ છે, જાણવું એ આત્માનું સ્વરૂપ છે. વિપરીત જાણવું તે આત્માનું સ્વરૂપ નથી, એ જ્ઞાનનો વિભાવ છે અને સ્વરૂપ છે એ સ્વભાવ રૂપે છે. સ્વરૂપ છે એ સ્વભાવ રૂપે છે અને વિભાવ છે એ સ્વભાવથી વિરુદ્ધ છે, એટલે એ સ્વરૂપ નથી. એટલી સ્પષ્ટતા અહીંયા, કેમ કે અહીંયા ગ્રંથમાં એ સ્પષ્ટતા નથી કરી, પણ કહેવાનો અભિપ્રાય એ છે. આ નિજ જ્ઞાન વાનગી, જ્ઞાન વાનગી નો લીધો, નિજ જ્ઞાન જે પોતાનું જ્ઞાન છે, નહીતર પરનું જ્ઞાન થઈ જાય છે. જ્યાં પરમા પોતા પણ ઉપર કરે છે ત્યાં પોતે પોતા પર પણ થઈ જાય છે. તો કાંઈ કહે છે કે જે આ નિજ જ્ઞાન વાનગી છે એને ઓળખીને ઘણા સંતો અજર અમર થયા. આ નિજ જ્ઞાન વાનગી ઘણા સંતો ઓળખી ઓળખીને અજર અમર થયા. ઓળખવાની વાત પહેલા છે, ઓળખવું એટલે ભાવ ભાષણ કરવું, ઓળખવું એટલે સમજવું એમ નહીં. શબ્દોથી આપણે સમજીએ છીએ એ એક વાત છે, ઓળખવું તે તદ્દન જુદી વાત છે. ઓળખીને ભાવ ભાષણ કરીને ઘણા સંતો ઘણા મહાત્માઓ અજર અમર પદને પામ્યા, કેમ કે એ ભાવ ભાષણનું ફળ નિર્વાણ પદ છે. ભાવ ભાષણ છે એ સમ્યક દર્શનનું અંગ છે, અનન્ય કારણ છે, અંગભૂત છે, અને સમ્યક દર્શન થાય એ નિર્વાણને પામે, એટલે સિદ્ધિ લિંક એને નિર્વાણ પદ સાથે જોડી છે, એ નિર્વાણ અજર અમર થઈ જાય છે. તે કહેવા માત્ર જ ન ગ્રહ, આ વાત કહેવા પૂરતી નથી, બોલવા પૂરતું જ ન રાખે, તે માત્ર બોલવા પૂરતું જ ન રાખે, પણ ચિત્તને ચેતનામાં લીન કરે. ચિત્તને ચેતનામાં લીન કરે એટલે પોતાના જ્ઞાનને પોતાના સ્વરૂપમાં લીન કરે, એટલે પરિણમનની વાત છે. અહીંયા સમજીને નક્કી કર્યું માટે ઓળખો એમ પણ નહીં, કેમ કે એ તો પરલક્ષિક સૂક્ષ્મ જ્ઞાનમાં પણ સમજવાની શક્તિ છે, પણ એ પરલક્ષિક જ્ઞાન આત્માને હિત થવામાં કામમાં આવતો નથી, નિષ્ફળ જાય છે. ત્યારે શું કરવું જોઈએ કે જો સ્વલક્ષી જ્ઞાન હોય તો તે નિજમાં નિજને અનુભવે, અનુભવે ત્યારે લીન થાય. શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ એક સાથે થાય છે. મોક્ષ માર્ગ પ્રગટ થાય છે ત્યારે સ્વાનુભવ થાય છે, એ જ્ઞાનમાં થાય છે, એ જ વખતે સમ્યક દર્શન પ્રગટ થાય છે અને શુદ્ધોપયોગ સ્વરૂપમાં લીન થાય છે. એ રીતે ચિત્તને ચેતનામાં લીન કરે એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર થઈ ગયું છે. સ્વરૂપ અનુભવનો વિલાસ સુખ નિવાસ છે તેને કરે, અને આવો જે સ્વરૂપ અનુભવ થયો એમાં સુખ પણ પ્રગટ થાય છે. જ્યારે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય છે ત્યારે સુખ શાંતિ આનંદ બધું પ્રગટ થાય છે, અથવા સર્વગુણાંષ્ટે સમ્યક્ત્વ હોવાથી જીવના સમસ્ત ગુણ સ્વભાવ પરિણામે આંશિકપણે પરિણમી જાય છે. એક શ્રદ્ધા શુદ્ધ પરિણમે છે, બાકી બધા આંશિક શુદ્ધ પરિણમે છે. તો કે એ કેવી રીતે કરે, એ કેવી રીતે કરે? આવું જે સ્વરૂપ લીનતા કરવી છે ઓળખીને એ કેવી રીતે કરે? ચોખ્ખું કરતા જાય છે પોતે દીપચંદજી કે નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. આપણે શરૂઆતના ત્રણેક દિવસ સ્વાધ્યાયમાં ભાવનાનું પ્રકરણ ચલાવ્યું, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કેવી હોવી જોઈએ, નિરંતર ચાલે એવી હોવી જોઈએ. નિરંતર ચાલે પછી એની પરિણતિ થાય. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. જો આત્મકલ્યાણની ભાવના નિરંતર રહે તો નિરંતર રહે છે એનો બીજો અર્થ એ છે કે ખરેખર જીવને કલ્યાણ કરવું છે તો જ એની ભાવના નિરંતર રહે. જેને જે જોઈતું હોય તેના ભાવ તેને થયા જ કરે. આ તો બધાને અનુભવ ગોચર વિષય છે. જેને જે જોઈતું હોય એના ભાવ એને થયા જ કરે. હવે જો જીવને સ્વલક્ષ્ય એટલું સમજાયું હોય કે મારે અનંતકાળથી મારું આત્મકલ્યાણ મેં કર્યું નથી ને હવે મારે કરી લેવું જોઈએ, તો એની ભાવના એને રહ્યા કરે. એનાથી પરિણતિ બંધાશે, એનાથી બંધાશે. ઈ કહેશે પરિણતિ થશે. ઈ અહીંયા કહેવાય જ માંગે છે કે પહેલા તો પોતાને જોઈએ છીએ કે કેમ, તો કે જોઈએ છીએ. કોઈ ના નહીં પાડે. તો કે ખરેખર જોઈએ છે? હા ખરેખર જોઈએ છે. તો કે તારી ભાવના નિરંતર વર્તે છે કે નહીં? કેમ તો ખરેખર જોઈએ છીએ માયનો. જો તને નિરંતર ભાવના ન રહેતી હોય તો તારે બીજું કઈક પણ જોઈએ છીએ. આત્મકલ્યાણ સિવાય બીજું પણ કઈક તારે જોઈએ છે. અને બીજું કઈક છે એ બધું સંસાર છે. બે જ વાત છે અહીંયા, એક સંસાર અને એક મોક્ષ. મોક્ષ છે તે આત્મકલ્યાણ સ્વરૂપ છે. એટલે જેને આત્મકલ્યાણ જોઈએ છે એને વગર કહે સંસાર જોઈતો નથી, એની ભાવનામાં આવે છે. આવી ભાવનામાં આવવા માટે આત્મકલ્યાણની જરૂરત સ્વલક્ષી સમજમાં આવવી જોઈએ. પછી કોઈ શાસ્ત્રો ન વાંચી શકે તો એને વાંધો નહીં આવે, કેમ કે કેટલાકને વૃદ્ધાવસ્થામાં આંખ કામ નથી કરતી. કોઈને વૃદ્ધાવસ્થામાં સંભળાતું નથી, કોઈને વૃદ્ધાવસ્થામાં શરીર કામ કરતું નથી કે દોડાદોડી કરીને અહીંયા જાય ને ત્યાં જાય ને. એને શું કરવું? એનું આત્મકલ્યાણ ન થાય એમ કે શરીર અટકી ગયું, આંખ કાન અટકી ગયા, એને આત્મકલ્યાણ થાય કે ન થાય? થાય.
પછી બે દિવસ પહેલા જણાવ્યું હતું સુતા સુતા ભાવના કરવી,
ગમે તે ભાવ કોઈ પણ હાલતમાં કરવી. સુતા સુતા શું? કોઈ પણ હાલતમાં. એમાં એનો કોઈ પ્રતિબંધ નથી. ખાતા ખાતા કરવી. ખાવાનો ભાવ અશુભ ભાવ છે, કરવી. એ અશુભ યોગ છે અને અશુભ ભાવ પણ છે, ત્યારે પણ કરવી. અશુભ યોગમાં અને અશુભ ભાવ કાળે પણ ભાવના કરવાની તમને છૂટ છે, કોઈ પ્રતિબંધ નથી. કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તમે કરો માટે નિરંતર. આનો એક બહુ સારો જીવંત દ્રષ્ટાંત છે. સૌભાગભાઈ સમ્યક દર્શન ક્યાં લીધું, કેવી રીતે લીધું? ડેથ બેડ ઉપર, મૃત્યુશૈયા. એમને તો ખબર જ હતી કે હું આ બધનો મેં મારો પ્રાણ છું વદ્દશમે છૂટાય. એમને તો ભાસી ગયું હતું કે ભાઈ આમાં કઈ ઝાઝા દિવસ નથી. અને નવ દસ મહિનાથી માંદા રહેતા હતા, તાવ રિયાઝ કરતો હતો. ઉંમર પણ થઈ ગઈ હતી, 73 વર્ષની ઉંમર હતી એ જમાનામાં. 73 વર્ષ એટલે બહુ વૃદ્ધાવસ્થા ગણાતી, ઘણી વૃદ્ધાવસ્થા ગણાતી હતી. કઈ રોગ ન હોય તો શરીર અટકી જાય. મારા ગ્રાન્ડફાધર 75 વર્ષની ઉંમર અમે જોયેલા, એ લોકો તો સાચા ઘી ખાધેલા. કેવા? સાચા ઘી ખાધેલા. ઘરે દૂધણા હોય, ગામડામાં રિયા હોય, તેથી કે આવી ભેળસેળનો જમાનો એ નહોતો. અને કસવાળો જ ખોરાક ખાય, આપણે જેમ પાઉંભાજી ને એ બધું એ જમાનામાં હતું નહીં. છતાં 75 વર્ષની ઉંમરે કાંઈ રોગ નહોતો, પણ અશક્તિ એટલી હતી કે પથારીમાં પડ્યા રહ્યા. કફ થઈ જાય ને પથારીમાં પડ્યા રહ્યા, હાલી ચાલી શકે નહીં, ખાધું પચે. એમની પણ આવી બહુ જર્જરિત અવસ્થા હતી, ઘણી અશક્તિ આવી ગઈ હતી શારીરિક. પણ દેહાંત થયા પહેલા 17 દિવસે એમને નિર્વિકલ્પ સ્વાનુભવ કરી અને અનંત ભવનો ખાત્મો કરી નાખ્યો, ખતમ કરી નાખ્યો. તો એ મરણ પથારી જે સમ્યક દર્શન લીધું છે એમણે. અને પછી જુઓ એમના શબ્દો જે છેલ્લા કાગળો એમણે લખ્યા છે, એને જોવાની આવી ગયું હોય એમને. કેવળ જ્ઞાન લેલું હવે એમ કે પાવરમાં આવી ગયા, કેવળ જ્ઞાન લઈ લઈશ. કેવળ તો દેહ ને આત્મા ફળા ભિન્ન થઈ ગયા છે, સહેજે ભિન્ન જ વર્તે છે, એટલે થઈ શકે છે. હા, એ તો સવારે આપણે ચાલે છે. અમરચંદ્રાચાર્ય પોતાના નિજ વૈભવથી સમય સારને કુંકુંદાચાર્ય એ શબ્દ વાપરો છો, મારા વૈભવથી કહીશું, નિજ વૈભવથી કહીશું. શું કહે છે કે જે મુમુક્ષુ જીવ નિરંતર સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહે તો એનો દર્શન મોહનો અનુભાગ ઘટી જાય. શું થાય? દર્શન મોહનો અનુભાગ ઘટી જાય. દર્શન મોહ ક્યારે વધે છે? કે પર પદાર્થની ચાહનામાં વધે છે. પર પદાર્થની ચાહના એટલે સંસારની ચાહના, એમાં મોહ વધે છે, દ્રઢ થતો જાય છે, વધતો જાય છે. જેને પોતાના સ્વરૂપ પ્રાપ્તિ સિવાય કઈ જોતું નથી એને સંસાર જોતો નથી, નક્કી થઈ ગયો. એ નિષ્કામ ભાવ છે. કેવો ભાવ છે? નિષ્કામ ભાવ છે. જે સંસાર પ્રત્યેનો નિષ્કામ ભાવ છે એ નાસ્તિક, નેગેટિવ કથન છે, નાસ્તિનું કથન છે. એની પોઝિટિવ સાઈડ અસ્થિની એ છે કે એ જીવને આત્મા જોઈએ છે અને બીજું કઈ જોતો નથી. બીજું જોઈએ છે તે સકામતા છે, તે મલિનતાને ઉત્પન્ન કરે છે, અને નિષ્કામતા નિર્મળતાને ઉત્પન્ન કરે છે. આ એનું પરિણામનું વિજ્ઞાન છે, સાયન્સ છે. સકામતા મલિનતાને ઉત્પન્ન કરે છે અને નિષ્કામતા છે એ નિર્મળતાને ઉત્પન્ન કરે છે. એટલે એમ કે છે કે દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ પોતાના ઉપયોગ દ્વારમાં દ્રઢ ચિંતવે, નિર્મળતા આવે ત્યારે. દર્શન અને જ્ઞાન જે ઉપયોગ છે કે દ્વાર છે, ક્યાં પહોંચવા માટેનો દ્વાર તે દરવાજો છે. સ્વરૂપ સંવેદન, સ્વરૂપ શક્તિ સુધી પહોંચવાનું એ દ્વાર છે. ક્યારે પહોંચે? કે દર્શન મોહનો અનુભાગ ઘટીને નિર્મળતા આવે ત્યારે. નહીતર તો દર્શન જ્ઞાન ઉપયોગ બધા જીવોને સદાય વર્તે છે ને, ચાલુ જ છે, કોઈને નથી એવું કઈ નથી. પણ નિર્મળતા વિના એનો પ્રકાશ, ચૈતન્યનો પ્રકાશ, ચૈતન્યનો વેદન, સંવેદન, સ્વભાવ, સ્વરૂપ એ પકડાય નહીં, માલુમ પડે નહીં, તો એની ચિંતા ના થવાનો તો સવાલ રહેતો નથી. નિર્મળતા આવે ત્યારે માલુમ પડે છે. માલુમ પડ્યા પછી એ પોતાપણે માલુમ પડતા એને દ્રઢપણે એનો રસ લે છે, દ્રઢતા આવે છે એમાં.
નિર્મળતા આવે એટલે માલુમ પડે.
એમાં એવું છે, આત્મ સ્વરૂપ છે એ નિર્મળ તત્વ છે. કેવું છે? કોઈ મલિનતા નથી. મૂળ સ્વરૂપમાં કોઈ મલિનતા નથી. એ નિર્મળ સ્વરૂપને જોવે કોણ? નિર્મળ જ્ઞાન હોય તે મલિન ન જોઈ શકે. મલિન ભાવ છે એ નિર્મળ સ્વરૂપને જોઈ શકતું નથી. એ મલિનતા છે ને, એ એક મેલ છે, એ આવરણ છે, એ જીવને આવરણ છે. સ્વરૂપ તો પોતાનું પોતામાં છે, જ્ઞાનનો ઉપયોગ થઈ રહ્યો છે અંદર. કેમ પોતાના સ્વરૂપને નથી જોતો? મલિનતા છે. એ મલિનપણાનું આવરણ છે વચ્ચે, એટલે પોતાનું સ્વરૂપ પોતાને માલુમ પડતું નથી. નિરંતર પોતાના સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં જે જીવ રહ્યો એને એવી નિર્મળતા આવી કે પોતાના જ્ઞાન દર્શનના દ્વારમાં ચેતનાનો પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ, ચૈતન્યનો સ્વભાવ, ચૈતન્યનું સંવેદન જોઈ શકે છે, એને માલુમ પડે છે પોતાપણે, અને પોતાપણું આવતા એમાં દ્રઢતા આવે છે. તો મારું સ્વરૂપ છે, તો મારું સ્વરૂપ છે એમ એમાં દ્રઢતા સાથે એ પરિણમન ઊભું થાય છે. અને એ સ્વરૂપનો જે ચિંતનના છે એ ચિત્ત પરિણતિના રૂપમાં, ચૈતન્ય પરિણતિનું રૂપ ધારણ કરે છે. ચૈતન્ય પરિણતિ ઉત્પન્ન થાય છે આ જગ્યાએ, અને એમાં સ્વરૂપ રસકો, આત્મરસકો, એ આત્મરસ ઉત્પન્ન થાય છે. પોતાનો આખો આત્મા જ અખંડ સ્વરૂપ જ માલુમ પડે. પોતાનું અખંડ સ્વરૂપ માલુમ પડે, અનંત ગુણનું નિધાન. કેવું? અનંત ગુણનું નિધાન. અને એમાં પણ જીવને જે પ્રયોજન છે એ સુખનું છે.
કહી શકાય એવું કોઈ સંકેત?
હા, કહી શકાય એવું અનંત સુખ માલુમ પડે.
સુખ,
હા, મારું અનંત સુખ મારામાં ભર્યું છે એવું માલુમ પડે છે. અને જે ખેંચાણ છે એ જીવને સુખને લીધે છે. પર બાજુનું ખેંચાણ પણ સુખને લીધે છે, પણ ત્યાં સુખ નથી એટલે જીવને પાછું પડવું પડે છે, પાછું વળવું પડે છે, અને કઈ હાથમાં આવતું નથી, સુખી થતો નથી. છતાં પણ સુખની કલ્પના જ્ઞાનીઓ કે છે એને તો સાચું જ સુખ લાગ્યું છે એટલે દોડે છે એની પાછળ. જેમ મૃગજળ પાછળ હરણીઓ દોડે છે, મૃગલું દોડે છે, એમ સંસારી જીવની દોડ પણ એવી જ રીતે છે. એ જીવ પોતાનું સાચું સુખ અનુભવાંશે જોવે છે. જે જ્ઞાન વેદન છે ને, એ જ્ઞાન વેદન નિરાકુળ સ્વરૂપે છે. કેવું છે? નિરાકુળ સ્વરૂપે છે એટલે અનુભવ અંશે એને અનંત સુખને જોયું, અનુભવ અંશે એને અનંત સુખને જોયું, પછી એનો એને રસ કેમ ઉત્પન્ન ન થાય, એની પરિણતિ કેમ ઉત્પન્ન ન થાય એ બતાવજે. થઈ જ જાય, રહી શકે નહીં. જીવનો સ્વભાવ જ એવો છે કે એને સુખ દેખાય તો એ સુખ લીધા વિના જંપી શકે નહીં. જગતના જીવોનો અજંપો પણ એટલા સુખ માટે છે, પણ સુખ નહીં હોવાથી એ અજંપો બંધ થતો નથી, સુખ મળતું નથી, અજંપો બંધ થતો નથી. હવે આને વિશેષ સમજણ આમાં શું થઈ, કે અત્યાર સુધીની મારી દોડ ખોટી હતી, ખોટે રસ્તે દોડ્યો છું, સાચું સુખ આયા છે, અનંત સુખ આયા છે, અને હવે એ રહી શકે એવી પરિસ્થિતિ ઊભી થાય, રહી શકે નહીં એવી જ પરિસ્થિતિ ઊભી થાય. એટલે જેને ભાવ ભાષણ થાય એને અલ્પકાળમાં સમ્યક દર્શન થાય છે, એનું કારણ આ છે કે એને જ્ઞાન દર્શન ના ઉપયોગ દ્વારમાં ચૈતન્યનો પ્રકાશ જોઈ લીધો. એ પ્રકાશ ઉપરથી એને પોતાનું અખંડ સિદ્ધ પદ જોયું, અવભાસ્યું એને, અને એ ભાસતા સુખ જેવું, સુખ જેવો અનંત સુખનો નિધાન જોયો, એની સાથે એવા અનંત ગુણોનું નિધાન પણ જોયું, એટલે એનો રસ જામે છે. દોડ સવળી થઈ ગઈ, સવળી દોડ હતી તે સવળી થઈ ગઈ. અને ત્યારે જ દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ થાય છે. ત્રયગુણ પર્યાયને યથાર્થ અનુભવવા એ જ સ્વાનુભવ છે, એ જ અનુભવ છે. ગુરુદેવે આ વિષય ઉપર બહુ પ્રકાશ પાડ્યો બેનશ્રીના વચનામૃત ઉપર પ્રવચન કરતા, કે દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ એટલે શું, કે દ્રવ્યનું અવલંબન અને પર્યાયનું વેદન. પર્યાયનું અવલંબન નહીં અને દ્રવ્યનું વેદન નહીં. ફરીથી, દ્રવ્યનું અવલંબન, અવલંબન એટલે પોતા સ્વરૂપે અવલંબન આવું તે, અને વેદન પર્યાયમાં સ્વસંવેદન આવે તે, સ્વસંવેદન આવે, સુખ શાંતિ આનંદનું પણ વેદન આવે એ પર્યાયમાં આવે. યથાર્થતા એ છે કે અપૂર્વ એવી શાંતિ, અપૂર્વ એવો આનંદ અનુભવમાં આવે છતાં એનું અવલંબન ન લઈએ. જીવ પર્યાયનું અવલંબન લઈએ નહીં. અવલંબનને યોગ્ય પોતાનું મૂળ સ્વરૂપ છે પરમાત્મા તત્વ, એ જ અવલંબનનું અવલંબનને યોગ્ય છે. એક સમયની કોઈ પણ પર્યાય અવલંબનને યોગ્ય નથી. ફરતી રહેતી હોવાથી એનું અવલંબન લઈ શકાતું પણ નથી, કેમ કે એક સમયમાં પલટો મારે છે, એટલે અવલંબનને યોગ્ય નથી. પણ વેદન એમાં થાય છે, સ્વરૂપમાં વેદન થતું નથી, કેમ કે એ શક્તિ રૂપે છે, પાવરમાં છે, પાવર રૂપે છે, એનો એનો અનુભવ ને એનું વેદન થાય ને. એટલે સ્વરૂપનો સ્વપણે અવલંબીને પોતાપણે અનુભવ, પર્યાયનું વેદન. પર્યાયનું અવલંબન નહીં અને સ્વરૂપમાં વેદન નહીં, ભલે પોતાપણે અનુભવે ભાવમાં તો હોય તેનું વેદન ન આવે, એવી જે દશા એને દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ કહીને સ્વાનુભવ કહેવામાં આવે છે. આ યથાર્થ છે. બેસીએ ઘણું કરીને 74 ના વચનામૃતમાં વાંચે, 274 માં વચનામૃત છે, ઘણું કરીને યાદદાસ્તને ભૂલ ન હોય. ગુરુદેવ બહુ સરસ પ્રવચન કર્યું છે, બહુ સ્પષ્ટ કર્યું છે. ત્યારે એને પૂછો કે દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ કેવી રીતે થાય, કઈ ખબર ન હોય, કેમ કે યથાર્થ અનુભવ એને છે નહીં, કેમ ખબર પડે?
તમે તો બાહ્ય શાંતિ ને આંતરિક શાંતિ સમજી
લીધી હોય, અથવા માનસિક શાંતિ ને આત્મ શાંતિ સમજો. જે કૃત્રિમ શાંતિ છે એટલે કે ખરેખર અશાંતિ છે. શું છે? અશાંતિ છે. અશાંતિ છે એ વિભાવ છે, અને વિભાવ થી ભેદ જ્ઞાન કરવાનું છે. આયા અનુભવ કરવા માટે, સ્વરૂપ શાંતિ નો અનુભવ કરવા માટે વિભાવ થી ભેદ જ્ઞાન કરવાનું છે, અને એને વિભાવિક શાંતિ ને અભેદપણે અનુભવ કર્યો. વિપરીત થયું કે ન થયું? એટલે એ વિભાવને સાધ્યો એને, અને વિભાવને સાધના એને કરી, એમ કહેવાય. ખરેખર સાધવાનો છે સ્વભાવ, અને સ્વભાવની સાધના કરવાની છે. આમ ફેર પડે છે. એટલે નાખ્યું એમણે, વાત તો ચાલી અધ્યાત્મની, વચ્ચે લીધો દ્રવ્યનો યોગ. વાત શું ચાલી? કે સ્વરૂપની ભાવના પૂર્વક દર્શન જ્ઞાન ઉપયોગ દ્વારમાં પોતાના સ્વરૂપને જોયું, ચિંત્યું, પરિણીતિ થઈ અને સ્વરૂપ રસ ઉત્પન્ન થયો. આ અધ્યાત્મ પુરુષ છે. હવે એમણે આરોવાર વચ્ચે શરૂ કર્યો, નિરંતર સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં રહ્યો, જ્ઞાન નિર્મળ થયું, મતી શ્રુત જ્ઞાન નિર્મળ થયું, પોતાના જ જ્ઞાન ઉપયોગમાં પોતાના સ્વરૂપને જોયું, નિર્મળ સ્વરૂપને નિર્મળ જ્ઞાનમાં જોયું. જોતા એનો એની પરિણતિ થઈ અને સ્વરૂપ રસ ઉત્પન્ન થયો. હવે એ અધ્યાત્મને જે પર્યાય ચાલી સ્વરૂપના આધારે, વચ્ચે દ્રવ્યાનું યોગનો વિષય એમણે કહ્યો કે દ્રવ ગુણ પર્યાયને યથાર્થ અનુભવવા તે જ સ્વાનુભવ છે. એમ કહીને એમ કહ્યું કે જે કોઈ જીવને સ્વાનુભવ થાય છે તેને જ દ્રવગુણ પર્યાયનો યથાર્થ અનુભવ પૂર્વકનું જ્ઞાન થાય છે. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં દ્રવગુણ પર્યાય સમજાવવામાં આવે છે, પણ એનો અનુભવ જ્ઞાન ન થાય. શીખશો સિદ્ધાંત પ્રવેશિકાથી દ્રવગુણ પર્યાયના સિદ્ધાંતો સમજાય, દ્રવનું સ્વરૂપ કેવું હોય, ગુણનું સ્વરૂપ કેવું હોય, પર્યાયનું સ્વરૂપ કેવું હોય, સિદ્ધાંતિક રૂપે સૈદ્ધાંતિક વિશે સમજવામાં આવો એક વાત છે, અનુભવવામાં આવો બીજી વાત છે. અનુભવ જ્ઞાન તે સાચું જ્ઞાન છે. એ ભેદ સ્વરૂપે ભેદ કલ્પનામાં ઉભો રહીને સમજો છે એમાં હજી થોડીક કલ્પના ભળે છે. કલ્પના કેવી રીતે ભળે છે? કે દ્રવ્યનું સ્વરૂપ આવું આમ અંદર વિચારે છે, ગુણનું સ્વરૂપ આવું, પર્યાયનું સ્વરૂપ આવું, પણ એક પદાર્થમાં એ ત્રણ અંગ કેવી રીતે છે એ અનુભવ જ્ઞાન વિના સમજાય નહીં. કેમ કે અનુભવનો વિષય અનુભવથી જ સમજાય, અનુભવનો વિષય વિચારથી કદાપી પૂરો સમજાય નહીં. કેમ કે એ વિચારમાં અનાદિનું જે રાગ સાથેનું એકત્વ છે એ રાગનું અવલંબન છે, અને રાગના અવલંબનમાં રહીને સ્વરૂપનો વિચાર ચાલે તો સ્વરૂપ ઓળખાય પણ નહીં. અનુભવવાની વાત તો પછી બહુ આગળની છે, ઓળખાય પણ નહીં. ઓળખવા માટે પણ જ્ઞાન વેદનભૂત અંશથી અનુભવાન છે, ઓળખાણ થાય, પ્રતીતિ આવે, એમ આખું અવલંબન બદલાય છે. રાગ તે હું એ જ્યાં સુધી અનુભવનમાં પડ્યું છે ત્યાં સુધી ઓળખાણ ન થાય, અને જ્ઞાન તે હું એવા વેદન અંશમાં આવે રાગના ઉપસ્થિત કાળમાં, રાગની વિધિમાનતામાં, વિકલ્પની વિધિમાનતામાં, ત્યારે ઓળખાણ થાય. આ વાત ગુરુદેવ શ્રી જ્ઞાન એને પકડાતું નથી, જ્ઞાન સ્વપણે પકડાતું નથી, રાગ જ સ્વપણે પકડાનો છે. એટલે 144 ગાથાનું પ્રવચન કરતા ગુરુદેવશ્રીએ આ વાત કરી છે, સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપની ઓળખાણ કેવી રીતે થાય. એ પ્રવચન 1995-96 બહુ વહેલું ગુરુદેવનું થયેલું છે, બેનશ્રીએ જીલેલું છે, અને જે પહેલા ગુરુદેવના સમયસરના પ્રવચનોના જે 5 ભાગ પ્રસિદ્ધ થયા એમાં પ્રસિદ્ધ થયેલું છે. એમાંથી આ પ્રવચન ગુરુદેવના શતાબ્દી અંકની અંદર લઈ લેવામાં આવ્યું છે. શતાબ્દીનો દળદાર અંક છે, પણ ગુરુદેવનું પ્રવચન એક જ લેવાનું છે, બાકી બધી બીજી વાતોથી આખો અંક ભરેલો છે. એક જ પ્રવચન લીધું છે અને તે 144 ગાથા ઉપરનું. એમાં તમારી પાસે હોય તો હું તમને કાઢીને બતાવીશ, એક પેરેગ્રાફ બહુ સરસ છે. એમાં સ્પષ્ટ લખ્યું છે, સ્પષ્ટ કહ્યું છે, બે શ્રીએ સ્પષ્ટ લખ્યું છે, અને એમાં તો હું બોલું છું એથી આગળ વધીને કહ્યું છે. એમાં તો એમ લખ્યું છે કે વિકલ્પ હોવા છતાં પણ વિકલ્પનો અભાવ કરીને અહીંયા નિર્ણય કર્યો છે, ઓળખાણ કરી છે. હવે વિકલ્પ હોવા છતાં વિકલ્પ નો અભાવ કેવી રીતે કહેવો? નિર્વિકલ્પ દશા છે એની ઓળખાણ કાઢે, શબ્દો એવા છે તો એનો અર્થ હું સમજવો. શબ્દો તો શબ્દો છે કે વિકલ્પ વખતે વિકલ્પ ના અવલંબન નો અભાવ કરીને જ્ઞાન લક્ષણ થી, જ્ઞાન વેદન દ્વારા, જ્ઞાન સ્વભાવના અવલંબન થી સ્વભાવને ઓળખાણ કરે છે, વેદન અંશે, એના આધારે અવલંબન. એટલે જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવી આત્માને ઓળખ્યો છે. રાગ આત્માનું લક્ષણ નથી, તેથી રાગના આધારે કદી આત્મા ઓળખાય નહીં. જ્યાં સુધી રાગનો આધાર રહે ત્યાં સુધી ઓળખાણ વખતે જ આધાર આંશિકપણે બદલાય છે. અનુભવ કર વખતે તો રાગ ઉત્પન્ન થતો નથી, એટલે એનો આધાર હોવાનો સવાલ રહેતો નથી. અહીં તો હજી છે રાગ, હવે તમને 22 વર્ષ આપું છું કે અત્યારે તમારા આત્માને જ્ઞાન વેદન ચાલુ છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ બધાને સદાય અનુભવમાં આવી રહ્યો છે. 17,000 ગાથાનો અમૃતચંદ્રાચાર્યની ટીકાનો વચનામૃત છે, બરાબર. વિકલ્પ પણ છે તમને, તો તમે જ્ઞાન વેદનના કાળમાં વિકલ્પનો અવલંબન લ્યો છો કે નથી લેતા, લઈ શકો છો કે નથી લેતા? રાગ તે હું એવો અનુભવ થાય છે કે નહીં? ક્રોધ મને થયો, રાગ મને થયો, શું થયો, એનો અવલંબન આવ્યું કે નહીં? તો એ વખતે જ્ઞાન વેદન નથી તમારા આત્મામાં. અચ્છા, તો હવે આવી રીતે કે જ્ઞાન વેદન પણ છે ને વિકલ્પ છે. જ્ઞાન વેદનના બદલે જેમ વિકલ્પનું અવલંબન લેવાય છે, એમ વિકલ્પ વખતે જ્ઞાન વેદનનું અવલંબન લીધું, એમાં શું વાંધો આવે? શું વાંધો આવે કે ભલે એ વિકલ્પ આત્માના સ્વરૂપ સંબંધી નો હો, પણ આત્મા એ આત્મા ને વિકલ્પ એ વિકલ્પ. એટલે એ નહીં બની શકવા યોગ્ય નથી, બની શકવા યોગ્ય છે. જેમ ઉલટું બને છે તેમ સુરતું. કર્તા કર્મ અધિકાર ની છેલ્લી ગાથાઓ ચાલતી હોય 141, 42, 43, ત્યાં કોઈને કહી રાખીએ કે 144મી શરૂ થવાની હોય એને આગલે દિવસે અમને ખબર ટેલિફોન થી આપી દેજો, અમારો ટેલિફોન નંબર. એટલે એ ગાથા શરૂ થવાની હોય ત્યારે કન્ટિન્યુ ત્યાં હાજરી આપીએ. એટલે આમ અમે રવિવારે જતા ગુરુદેવને સાંભળવા, ધંધામાં ફસાયેલા એટલે ધંધા 6 દિવસ તો ઓફિસે રહેતા, 7મે દિવસે રવિવાર આખો દિવસ સોંદર જઈએ. પણ સારી ગાથા હોય તો ચાલુ દિવસે ધંધો છોડીને જઈએ. શું ગુરુદેવ થોડું નવાઈ લાગે કે આ લોકો ક્યાંથી આવી ગયા? સાહેબ આ ગાથા શરૂ થવાની હતી ને એટલે પાછું પૂછી લઈએ. રવિવાર સિવાય એમને જોવે નહીં, અમારું નામે રવિવારી આ પાડ્યું હતું, દર રવિવારે જઈએ એટલે. તો સાહેબ તમને ખબર ક્યાંથી પડી? કીધું સાહેબ થોડુંક મેં કહી રાખીએ કોકને એટલે ખબર આપી દે છે. એટલે એટલી દરકાર તો કરવી પડે, આપણે સાંભળવું હોય તો, કથા સાંભળવી હોય તો. પ્રત્યક્ષ સાંભળેલી વાત એવી રીતે સાંભળી છે. હા, તો મેં બેનશ્રીએ જે જીલેલું ને લખેલું એ કહ્યું. પ્રત્યક્ષ સાંભળેલી વાત ગુરુદેવના શબ્દોમાં કહું તો જાય નહીં પાછું, શાક ખાધેલું ભૂલી જવાય પણ આ ન ભૂલાય. કહેવારે કયું શાક ખાધેલું, એવા શબ્દોને બોલેલા છે કે વિકલ્પ હોવા છતાં પણ વિકલ્પની આડ વગર, એટલે કે વિકલ્પની આડમાંથી ખસીને, ગુરુદેવના શબ્દ, જ્ઞાન સિદ્ધું સ્વરૂપને અહીંયા જોવે છે અને નિશ્ચય કરે છે કે મારું આવું સ્વરૂપ છે. જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવે આત્માનો જ્ઞાનમાં પ્રતિભાસ કરે છે, એનું નામ ઓળખાણ છે. પ્રતિભાસ કયો કે ભાવભાષણ કયો? વિકલ્પ હોવા છતાં વિકલ્પને આડ વગર સીધું જ્ઞાન કામ કરે છે, આ શબ્દો એમના. એવી રીતે જ્ઞાન પોતે, જ્ઞાન પોતે, જ્ઞાનનો ઉપયોગ પોતે પોતામાં પોતાના સ્વભાવને પકડી લે છે. સ્વરૂપ ભાવનાની નિરંતર ભાવનાથી નિર્મળતા આવી હોય તો, નહીતર એ વસ્તુ સંભવિત નથી. ભાવ ભાષણનો વિષય સંભવિત નથી. સવાલ જ નથી કઈ. ગુરુદેવનો એ વિષય એટલો બધો સ્પષ્ટ, એટલો બધો સ્પષ્ટ, ક્યાંથી ખબર. એક વાર આ જ વિષય ઉપર હું એમને રૂમમાં એકાંતમાં ચર્ચા કરવા ગયેલો. આ જ વિષય ઉપર આમ તો હું કોઈ કોઈ વાર જતો હતો, પણ એક વખત આ વિષય ઉપર ચર્ચા કરવાના હેતુ થઈ ગયેલો. ગમે એવો ક્રોસ ક્વેશ્ચન તમે ગુરુદેવને પૂછી શકો, ગુરુદેવને એમાં કોઈ વાંધો નહીં. અને હું ક્રોસ ક્વેશ્ચન કરતો પણ ખરો. શું કોઈ દિવસ એમને વિચારીને ઉત્તર દેવા પૂરતો સમય લીધો નથી, એટલો બધો આ વિષય એમને સ્પષ્ટ હતો કે તમે પૂછો કે થરાક ઉત્તર દઈએ, એટલો બધો સ્પષ્ટ વિષય. થોડીક વાર વિચાર કરીને તમને જવાબ દે એવી પરિસ્થિતિ નહીં. ચોખ્ખે ચોખ્ખું દીવા જેવું બધું છે. હે, ગણિત કરતા ચોખ્ખું એમ કહી તો હાલે. કેમ કે ગણિતમાં બે એકડા હોય ત્યારે એમાં ઘણા રિઝલ્ટ હોય. એક ને એક વત્તા કરો તો બે થાય, ને ગુણો તો એક જ રહે, ભાગો તો એક જ રહે, ને ગુણાકાર ભાગાકાર વગર વગર ચિહ્ન બાજુમાં મૂકો તો 11 થાય, ને બાદ બાકી કરો તો શૂન્ય થાય. એકડાની જ રમત છે. હજી કેટલા રિઝલ્ટ આવે? ગુરુદેવનું જ્ઞાન તો ઘણું સ્પષ્ટ આ વિષયમાં. વિચારવાનો વખત કોઈ દિવસ નથી લીધો, તમે પૂછ્યું નથી ને જવાબ આપ્યો નથી. એ જ વખતે ક્રોસ ક્વેશ્ચન તો એક જ કર્યો તમે. હજી તો મિથ્યા છે, અથવા તો એવો પ્રશ્ન હતો કે જ્ઞાને જોયું સ્વરૂપને, તો જ્ઞાન જાત્યાંતર થયું કે ન થયું? કેમ કે પ્રસિદ્ધ વાત એમ છે કે સ્વાનુભવ થાય ત્યારે જ્ઞાન જાત્યાંતર થાય, એટલે મિથ્યાત્માથી સમ્યક થાય. એટલે અહીંયા સમ્યક થયું નથી. એટલે પેલા એમ ક્રોસ ક્વેશ્ચનમાં પેલા એમ પ્રશ્ન પૂછ્યો હતો, શ્રદ્ધાની શું સ્થિતિ છે? તો કે શ્રદ્ધા મિથ્યા છે. શું કીધું? શ્રદ્ધા મિથ્યા છે. ભાવ ભાષણ વખતે શ્રદ્ધા મિથ્યા છે, પણ કે મન મિથ્યા છે. પછી પોતે પોતે મન મિથ્યા છે, એટલે દર્શનમાં પાતળો પડી ગયો છે, અત્યંત પાતળો હોય છે, પણ છે મિથ્યા. પેલું જ ગુણસ્થાન છે. હજી સ્વાનુભવ થયાના છેલ્લા સમય સુધી પહેલું ગુણસ્થાન છે. સ્વાનુભવ વખતે ગુણસ્થાન ચોથું આવે છે, એ પહેલાના છેલ્લા સમય સુધી તો પહેલું ગુણસ્થાન છે, એટલે મિથ્યાત્મન છે. તો પછી જ્ઞાન જાત્યાંતર થયું છે કે નથી થયું એ કયો? તો કે જુઓ, કહેવાય નહીં પણ થયું છે. કે એટલે શું? કહેવાય નહીં પણ થયું છે એટલે શું? પણ શું? બહુ મુક્ત ચર્ચા થતી, બહુ મુક્ત ચર્ચા થતી. હા, અને બોલવાની મને કુદરતી છૂટ આવી ગયેલી. હા, બહુ મુક્ત રીતે હું વાત કરું. તો કે શાસ્ત્ર પ્રમાણે આગમ અનુસાર ચોથા ગુણસ્થાનથી જાત્યાંતર થયેલું કહેવાય. અહીંયા કહેવાય નહીં, કોઈક સ્વચ્છંદ કરી બેસે કે અમને આત્માની ઓળખાણ થઈ છે, અમને સ્વરૂપનો નિશ્ચય થયો છે, અમે આગમ વાંચ્યા છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્મા કેવો છે બરાબર ખબર છે, ઉત્પાદ વય ધ્રુવથી દ્રવગુણ પર્યાયથી આત્મા કેવો છે બરાબર ખબર છે, અમે સ્વરૂપનો નિશ્ચય કર્યો છે, શાસ્ત્રમાંથી ને આગમથી નિર્ણય કરેલો છે, અને અમારા જ્ઞાનનો આગમ સાક્ષી છે. કહેવાય નહીં, પણ અહીંથી થયું છે. એવો બધો જવાબ ખાનગીમાં આપે, જાહેરમાં ન આપે, નુકસાન થઈ જાય કોકને. ખાનગીમાં બધું ચોખવટ કરતા હતા. મર્યાદા બતાવી દીધી બધી. કેમ કે ત્યારથી જ્ઞાન અને વીર્ય સ્વરૂપ સન્મુખ થાય છે. સ્વરૂપ સન્મુખતામાં જ સ્વરૂપનું ભાવભાષણ થાય. પર સન્મુખતામાં સ્વરૂપનું ભાવભાષણ થાય નહીં, કેમ કે પરમા સ્વરૂપ છે નહીં, પરમા ત્યાં તો સ્વરૂપનો અભાવ છે, એટલે થાય ને દિશાફેર થઈ જ્ઞાનને. જ્ઞાનને દિશાફેર થઈ, સાથે સાથે વીર્યની પુરુષાર્થની દિશાફેર થઈ. સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ જ સ્વાનુભવ ઉત્પન્ન કરી શકે, પર સન્મુખતાનો પુરુષાર્થ સ્વાનુભવ ઉત્પન્ન ન કરી શકે. એ બે ગુણ માંથી પડ્યો. શ્રદ્ધા મંદ મિથ્યા છે, એ ઉલટી છે. એમાં સ્વરૂપ સન્મુખતા નથી આવી, જ્ઞાનમાં ને પુરુષાર્થમાં આવે. ચારિત્રમાં વિકલ્પ આત્માનો ચાલે છે, પણ એ વિકલ્પ છે. અને એ વિકલ્પ આત્માનો હોવા છતાં પણ એ વિભાવ છે, અને એ નાશ કરવા યોગ્ય છે. તેથી એનો નાશ થાય છે, વિકલ્પનો અભાવ થાય છે, એટલે એનું વૃદ્ધિ નથી થતી, વિકલ્પની વૃદ્ધિ નથી થતી. નહીં તો વિભાવ જ છે, ઉલટો જ છે. ભલે આત્માનું ભજન કરે છે, પણ એ તો એને જ્ઞાન પાછળ ઢસડવું પડે છે. એટલે બાકી વિભાવ એ વિભાવ છે, છોડવા યોગ્ય છે એ છોડવા યોગ્ય છે. જ્ઞાન જ્ઞાયક ને જ પ્રસિદ્ધ કરે છે. એ લક્ષણ લક્ષણ ની ચર્ચામાં અમૃતચંદ્રાચાર્ય એમ કહ્યું કે જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત્, આટલા શબ્દો પડ્યા છે. માત્ર જ્ઞાનને એટલે એકલા જ્ઞાનને, એકલા જ્ઞાનને એટલે સામાન્ય જ્ઞાનને સ્વસંવેદન હોવાથી સ્વસંવેદન સિદ્ધત્વાત્, સ્વસંવેદનથી એની સિદ્ધિ પ્રાપ્તિ છે. એટલે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, વેદનમાં આવે છે. વેદવું સ્વનું બની શકે, પરનું બની ન શકે. જાણવું સ્વપર બેનું બની શકે, સ્વપર પ્રકાશક હોવાને લીધે. એટલે જ્ઞાન સ્વપર પ્રકાશક છે, પણ સ્વપર વેદક નથી. જ્ઞાનના બે ધર્મ, જાણવું ને વેદવું. જાણવું છે એમાં સ્વપર પ્રકાશન પણ લીધું છે. વેદનમાં સ્વપ્રકાશક જ્ઞાન છે, પરવેદક જ્ઞાન નથી. પરને વિધિ શકાતું નથી, એના ઉપર 92, 93, 95 ગાથા ચાલી સમયસારને કરતા કર્મ અધિકાર. આપણે કઈ વખતે સ્વાધ્યાયમાં લીધી અને ત્યાં એ લક્ષણ પર્યાયમાં હોવા છતાં પણ પર્યાય ને દ્રવ પણ જોવામાં આવે છે. પર્યાય છે એ પર્યાયમાં જે વેદન છે એને દ્રવ પણ જોવામાં આવે છે. આ એક જોવાનો એંગલ છે. દ્રવને દ્રવપણે જોવું, ગુણને દ્રવપણે જોવું, અને પર્યાયને દ્રવપણે જોવું, એ જોવાનો એંગલ છે. એવી જ રીતે પર્યાયને પર્યાયપણે જોવી, પર્યાયને ગુણપણે જોવી, અને પર્યાયને દ્રવપણે જોવી, એ પણ જોવાનો એંગલ છે. ત્રણેયમાં એવી રીતે છે. ઉદ્દેશ ધારણ કરવો જોઈએ. તો તમે પર્યાયના પર્યાયત્વને નહીં જોવો, તમે પર્યાયના દ્રવ્યત્વને જોશો. એનો પણ જવાબ આપ્યો છે એમણે કે તમે દ્રવ્ય પર્યાય નો ભેદ તો પાડ્યો, અહીંયા લક્ષણ લક્ષણ નો ભેદ પાડ્યો, એનો અર્થ કે દ્રવ્ય પર્યાય નો ભેદ પાડ્યો. તો કે ના ના, અમે તો અહીંયા દ્રવ્યપણે એને જોઈએ છીએ, દ્રવ્યપણે એને અભેદ જોઈએ છીએ, પર્યાયને દ્રવ્યપણે જોઈએ છીએ, એમ જવાબ આપ્યો છે. પર્યાયત્વ લક્ષણ લક્ષમાં નથી લેવાતું, એમાં જે દ્રવ્યત્વ રહ્યું છે એ દ્રવ્યત્વ લક્ષમાં લેવાય છે, ત્યારે દ્રવ્યની ઓળખાણ થાય છે. સ્વભાવ એટલે સ્વભાવ, ત્યાંથી સ્વભાવ પકડ્યો, કેમ કે સ્વભાવ છે ને એ અખંડ છે, દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપેલો છે. હા, દ્રવ્યના ભેદ રૂપે નથી, ગુણના ભેદ રૂપે નથી, પર્યાયના ભેદ રૂપે નથી, પણ ત્રણેયમાં અખંડપણે વ્યાપેલો છે, માટે ન તો દ્રવ્ય રૂપે છે ન તો પર્યાય રૂપે છે. એટલે એને પંચાધ્યાયીમાં અનુભાઈ સ્વરૂપે કીધો છે, અનુભાઈ સ્વરૂપ, અનુભાઈ સ્વરૂપ. એટલે એમ કહ્યું, ત્યાં તો એવો વિષય ચર્ચો છે કે અનિત્યપણું જે પર્યાયનું છે એ વ્યવહારનીનો વિષય છે, પણ દ્રવ્યનું નિત્યપણું તે પણ વ્યવહારનીનો વિષય છે. શું કીધું? હા, મોટા મોટા પંડિતોને અહીંયા ચક્કર આવે છે. દ્રવ્યનું નિત્યપણું વ્યવહારનીનો વિષય છે એમ જયારે એમણે કીધું છે ને, ત્યારે વિદ્વાનોની અંદર બેસતું નથી. હા, ત્યારે એમણે એમ કહ્યું કે નિશ્ચયનો વિષય શું? જો આ બે વ્યવહારનો વિષય હતો તો કે નિશ્ચયનો વિષય અનુભય સ્વરૂપ છે, નિત્ય નહીં ને અનિત્ય નહીં, એવો નિશ્ચયનો વિષય છે એમ ત્યાં પ્રતિપાદન કર્યું છે. હા, પંચાધ્યાયમાં એ વિષય એક શિબિરમાં લીધેલો મેં, આ બાજુ દિલ્હી બાજુ એક શિબિર ભરાણે તેમાં હું ગયો હતો. હા, પંચાધ્યાયની 561-62 ગાથા છે ઉત્તરાર્ધની. શું તો પછી કે ભાઈ સમયસારમાં તો આ વિષય કેમ નથી? તો પછી આપણા બધા વિદ્વાનો સમયસાર ખૂબ ભણ્યા, પ્રશ્ન ઉઠાવ્યો, સમયસારમાં આ વિષય સૌથી વધારે લીધો છે અમૃતચંદ્ર આચાર્ય, પણ આપણા લોકોનું ધ્યાન નથી ગયું, એમાં શું થાય? હવે દેખાડો. 142મી ગાથા પછી 26 કળશ છે, આ એક જ વિષય ઉપર છે.
26 કળશ
એક સાથે, 26 કળશ ક્યાંક કળશ ક્યાંય લીધ નથી અમૃતચંદ્ર આચાર્ય, આ એક જ વિષય ઉપર લખ્યા છે. હા, નિત્ય પણ નહીં ને અનિત્ય નહીં, ખાલી ચિચ્ચી દેવ, ભેદ પણ નહીં ને અભેદ પણ નહીં, 26 કળશ લીધા છે. શું? શુદ્ધ પણ નહીં ને અશુદ્ધ પણ નહીં, એક પણ નહીં ને અનેક પણ નહીં, એવા 26 કળશ લીધા છે, એ આ એક જ વિષય ઉપર લીધા છે. પછી લાઈટ થઈ, હા તો બરાબર, કંઈક છે તો ખરું. આવે
સ્વભાવથી જોવાની દ્રષ્ટિ રાખી,
સ્વભાવ સ્વભાવ છે, નિત્ય પણ નથી ને અનિત્ય પણ નથી. જો કેવળ નિત્ય હોત તો જ્ઞાનના ઉપયોગ દ્વારમાં એ પકડાત નહીં, છે માટે પકડાય છે. ઉપયોગ લક્ષણમાં એનો પત્તો ન ખાત, ઉપયોગ લક્ષણથી પત્તો કેમ ખાધો? કે છે માટે પત્તો ખાધો, સ્વભાવ અંશ પ્રગટ છે ત્યાં. અને એ પંડિત જયચંદજી એ 246 કળશના ભાવાર્થમાં વાત કરી છે. જો કેવળ નિત્ય હોત તો અનિત્ય અંશમાં એનો એનો એની હૈયાતી પકડાત નહીં, અને જો કેવળ અનિત્ય હોત તો એ નાશ પામી ગયો હોત, પર્યાય નાશ પામી, એની હારવારે એનો નાશ થઈ ગયો હોત. પણ પર્યાય નાશ પામે છે, સ્વભાવ ઉભો રહે છે, એ વિષય એવો છે. જરા વિશેષ લઈશું ખાલી.
સુસંત ચરી Oh, પરમકારી શ્રી સદગુરુ દેવનો જય હો, જીનવાણી માતનો જય હો, સનાતન દિગંબર જય ધર્મનો જય હો, જય જય.